આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારો હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્તિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત. આજના અંકમાં આપણે સાંભળીશું એક વાર્તા જે આપણને જીવનની નીતિનો બોધ આપે છે.
નારાયણ, તું જો મકાન બાંધવાનો હોય તો તારે કઈ કઈ ચીજોની જરૂર પડે? કહેજો. એ થોડાક લાકડાની જરૂર પડે જ. શકુંતલા, તને બીજા શેની જરૂર પડશે? કેટલીક સિમેન્ટ અને કદાચ ઈંટોની પણ જરૂર પડશે. બરાબર. અને બીજું શું જોઈએ અહમદ? તેને બારીઓમાં જડવા કેટલાક કાચ જોઈએ. અને બીજું કંઈ જયંતભાઈ? હા, પાણી માટે કેટલીક નળીઓની તેને જરૂર પડશે, અને કેટલીક નળીઓ ગેસ માટે પણ, અને થોડો રંગ જોઈએ, અને તેણે થોડુંક પ્લાસ્ટર પણ લાવવું પડે. નારાયણ, જે એક સુંદર મોટું મકાન બનાવવા માંગે છે, પણ તે માટે જે સામાન આપે તેમાં જરૂર કરતાં અડધા જ લાકડા હોય જોઈએ, તેના બે તૃતીયાંશ ભાગની સિમેન્ટ હોય, બારીઓ માટે એક પણ કાચ ન હોય, પાણી માટે જરૂર કરતાં ઓછી નળીઓ લીધી હોય, અને રંગ એટલો જ હોય કે એક જ બાજુ રંગી શકાય, એ માણસ વિશે તું શું કહે? મકાન બાંધતા મજૂરને ધારો કે તે એમ કહે કે કામ આગળ ધપાવો અને મારે માટે સરસ મજાનું મોટું કામ મકાન બાંધી દો, તો તે મજૂર કહેશે કે અમારી પાસે મોટા મકાનને માટે પૂરતા લાકડા નથી, અને સિમેન્ટના આટલા નાના જથ્થાથી અમે મકાનનો મજબૂત પાયો નાખી શકીએ નહીં, દિવાલો ઊભી કરવા પૂરતી ઈંટો પણ નથી. પછી તે માણસ કહે, હા, તમારી વાત તો ઠીક છે, પણ મારે તો કોઈ પણ રીતે સુંદર મજાનો બંગલો જોઈએ છે. તમે બધા મહેનત કરો અને બાંધી દો, હું હવે કંઈ બીજા લાકડા, ઈંટો, સિમેન્ટ કે રંગ ખરીદી શકું તેમ નથી. આવા માણસ માટે નારાયણ તું શું ધારે? હું તો એને પાગલ જ ગણું. જયંત, તું આવા માણસને તારું મકાન બાંધી આપવાનું કામ સોંપે ખરો? એવાને તો હું કામ જ ન સોંપું. કમલા, તું કયા પ્રકારનું ઘર બાંધાવે છે? તું કોઈ વાર ઘર નથી બંધાવતી એમ? અરે, તું બંધાવે છે જ, એક મિનિટ વિચાર કર. શરીરરૂપી ઘર? હા, તે જ, જે તમે દરરોજ બાંધી રહ્યા છો. શકુંતલા, ગઈ સાલ કરતા આ વર્ષે તારી ઊંચાઈ કેટલી વધી? 2 ઇંચ. અને ગઈ પાનખરમાં તારું જે વજન હતું તેના કરતાં હવે કેટલું વધ્યું? 4 રતલ. બરાબર થોડા મહિના પહેલાં તમારું શરીર ઘર જેવડું હતું તેના કરતાં હવે તે મોટું થયું છે. હાડકાં લાંબા થયા છે, અને આ બધું તમારા બધાના શરીરમાં બને છે. ઈંટ ચૂનાના મકાન કરતાં તમારા શરીર ઘર ધીમે ધીમે બંધાય છે, પણ બંધાઈ રહે છે જરૂર. તે સંપૂર્ણ બંધાઈ રહે છે ત્યારે તમે સ્ત્રી કે પુરુષ બનો છો. નારાયણ, તું કહેશે આ બાંધકામની સામગ્રી શરીરને ક્યારે મળે છે? ભોજન વખતે. સાચી વાત, એ જ એનો યોગ્ય જવાબ છે. હવે બાળકો, હું તમને એક અગત્યનો સવાલ પૂછવા માંગુ છું. તમે ખરેખર જાણો છો કે તમે તમારા શરીરના ઘડતર માટે જોઈતી ઉપયોગી સામગ્રી પૂરી પાડી રહ્યા છો, અને જ્યારે તમારું શરીર ઘર બંધાઈ રહે ત્યારે તે મોટું, મજબૂત અને સુંદર બનશે ખરું? ઘણા છોકરા છોકરીઓ શરીરનું બંધારણ નબળું રાખે છે, કારણ કે તેથી સારું તેને કેવી રીતે બાંધી શકાય તેનું તેમને જ્ઞાન નથી. તેથી કેટલાય જુવાનોનું વજન હોવું જોઈએ તેના કરતાં ઓછું હોય છે. તેઓ ફિક્કા દેખાય છે, અને તેમના દાંત અને સ્નાયુઓ નબળા પોચા રહે છે. હાડકાનું બંધારણ ચૂનાના તત્વો વડે થાય છે, તેની ખામીવાળા પદાર્થોથી તે ટૂંકા અને નબળા રહે છે. લોહીનું બંધારણ કરવા જો જોઈતી સામગ્રી ન મળે તો તે પૂરતું લાલ દેખાતું નથી, અને બંધારણ માટેની જરૂરી સામગ્રી કરતાં અડધા જ પદાર્થો મળે તો સ્નાયુઓ પણ સુદૃઢ ક્યાંથી બને? તમારી એ જાણવાની મરજી છે કે તમારા શરીર ઘરને શી સામગ્રીની જરૂર છે અને તે કેવી રીતે મળે. હું તમારા ચહેરા જોઈને તે કહી શકું કે તમને તે જાણવાની ઈચ્છા છે જ. તમારા શરીરને ખડતલ અને સુંદર બનાવવા તમારે શું કરવું જોઈએ તે જો તમે જાણો તો તમે કરશો જ, એની મને ખાતરી છે. અને કમલા, તારા ગાલ પર ગુલાબી નથી, તારે તે જોઈએ છે નહીં? એ માટે તારે ગુલાબી સુરખી લાવનારા પદાર્થો ખાવા જોઈએ. આપણું શરીર માત્ર સુંદર જ નહીં, મજબૂત પણ હોવું જોઈએ. નારાયણ, તું શું કહે છે? મારી બા કહે છે કે સારું ખાઓ અને સરસ દેખાઓ. સાચી વાત છે. તમે જાણો છો કે સુંદર મજાનું મકાન બાંધવા યોગ્ય પ્રકારનો માલ સામાન જોઈએ છે. બીજી વખત હું તમને એ વિશે સમજાવીશ. નમસ્કાર.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
તારો છો ક્રિસ્માનું તારી વાત કાકે તે કીધી છે પ્રી તો પણ હું ખરા વિશ્વાસ ને તુજ પાસે રહીશ ની રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જાતે મોજ માટ મોત્સાહ્યું રાખ મને તુજ કોખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂળવાન રાખવાયું મુજને અર્પિત કર તારી સેવા કાજ તારી મહાકૃપાએ ખરા વિશ્વાસે જોઉં તને આજ તારી મરજી મુજ થાય રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જાતે મુજ માટ મોત્સાહ્યું રાખ મને તુજ કોખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂળવાન રાખવાયું ઘડી ભર જો હું મળું તારી સાથ શાંતિ મુજ દિલને વળે જ્યારે આરાધું તને ઓ મુજનાથ મળું જે મિત્રો મળે રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જાતે મુજ માટ મોત્સાહ્યું રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂળવાન રાખવાયું સમજી શકું ના ઊંડો પ્યાર જ્યાં લગા જગમાં છે વસ જોઈ શકીશ હું તારો હર્ષ પાર જ્યારે આવેશ તારી પાસ રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જાતે મોજ માટ મોત્સાહ્યું રાખ મને તુજ કોખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂળવાન
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
આજના આ સમયે અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે તમારા સુધી દેવનું વચન પહોંચાડનાર હું રાજુ ગાવિત. ઉત્પત્તિ તેનો પહેલો અધ્યાય અને પહેલી કલમમાં એવું લખવામાં આવ્યું છે, દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. દેવનો શબ્દ કેટલો મહાન છે! તેના શબ્દથી આકાશ, સ્વર્ગ અને પૃથ્વી ઉત્પન્ન થયા. સ્વર્ગની રચના દેવે પોતાના વિચારથી કરી અને સ્વર્ગમાં કાર્ય કરવા માટે દેવે દૂતોને ઉત્પન્ન કર્યા. સૌપ્રથમ દેવે આકાશ એટલે સ્વર્ગની રચના કરી અને ત્યાર પછી પૃથ્વી ઉત્પન્ન કરી અને પૃથ્વીમાં માણસોને અધિકાર આપ્યો કે મનુષ્યો સર્વ જીવજંતુઓ પર અમલ ચલાવવા માટે માણસને અધિકાર અપાયો. સ્વર્ગ એ દેવનું રહેઠાણ છે. માથી 6 અધ્યાય અને 9 કલમમાં એવું લખવામાં આવ્યું છે, આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. જ્યારે આપણે દેવને પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે આપણા દેવને આપણા પડોશી કે મંદિરનો દેવ નથી કહેતા, પણ આકાશનો દેવ કહીએ છીએ, કારણ કે દેવ આકાશમાં પવિત્ર જગ્યામાં છે. સ્વર્ગ એક એવી જગ્યા છે ત્યાં પવિત્રતા શુદ્ધતા જેવી બાબતોને પ્રવેશ મળે છે. પ્રગટીકરણ 21મા અધ્યાય અને 1 કલમમાં એવું લખવામાં આવ્યું છે, પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જયા, કેમ કે પહેલું આકાશ તથા પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં. યોહાનને સંદર્શનમાં એવું દેખાયું કે નવું આકાશ તથા નવી પૃથ્વીમાં ઘણું બદલાન થયેલું હતું. પહેલું આકાશ અને પૃથ્વી જે જૂની છે તે શાપિત છે, અને નવો આકાશ અને નવી પૃથ્વીની અંદર દેવના વિચાર પ્રમાણે નવો કાર્ય કરવામાં આવ્યો છે, અને નવા આકાશ અને નવી પૃથ્વી પર હવે કોઈ પણ જાતનો શ્રાપ તે પૃથ્વી પર આવશે નહીં. મનુષ્ય હંમેશા દુઃખ તેમજ નિરાશામાં તે પૃથ્વી પર જીવન ગુજારતો રહેશે નહીં, કારણ કે આ સગળી બાબતોને પરમેશ્વરે કાઢી નાખી છે. આ પૃથ્વી પર મનુષ્ય હંમેશા દુઃખ તેમજ નિરાશામાં તે પૃથ્વી પર જીવન ગુજારતો હતો, મરણ પામતો હતો, પણ નવા આકાશ તથા પૃથ્વી ઉપર તે દેવની નવી યોજના દેખાય છે. પ્રગટીકરણ 21મા અધ્યાય અને 4માં એવું લખવામાં આવ્યું છે, મનુષ્ય કદી પણ દુઃખી થઈને કે શોકમાં રડવાનો નથી, કેમ કે તેના આંખોમાંના દરેક આંસુ પરમેશ્વરે ભૂસી નાખ્યા છે. મનુષ્ય કામ માટે કદી પણ ચિંતા કરશે જ નહીં, અને દરેક દુઃખથી તેને દૂર રાખવામાં આવશે, તેમજ શોક કે રુદન કે દુઃખ કદી પણ થશે નહીં. પ્રથમની સર્વ વાતો જતી રહેશે. દરેક જાતની મુશ્કેલીઓ પરીક્ષણો મનુષ્યનો દરેક જાતનો બોજો દુઃખો બીમારીઓ અને ગરીબી અને તંગાશ આ સર્વ પ્રથમની વાતો, એટલે જન્મથી તે મરણ સુધી મનુષ્ય જે બાબતોનો સામનો કરે છે તે સર્વ જૂની બાબતો જતી રહેશે. પ્રગટીકરણ 22:3માં લખેલું છે, મનુષ્ય કદી પણ શાપનો સામનો કરશે નહીં, તેમાં દેવનું તથા હલવાનનું રાજ્યાસન થશે, તેના દાસ તેની સેવા કરશે. આજે આપણે જ્યારે દેવની આરાધના તથા પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણો વિશ્વાસ હોય છે આપણને તે બાબતથી છુટકારો મળશે તે આપણો વિશ્વાસ હોય છે, પણ તે દિવસ આવશે ત્યારે તે આપણી સંગાતે રહેશે અને સર્વ બાબતો આપણી માટે પરમેશ્વરે સજ્જ કરેલી છે. અને સ્વર્ગ એવી મહાન તથા પવિત્ર જગ્યા છે, તે જગ્યા પર જે વ્યક્તિને પ્રવેશ થશે તે હરેક મુશ્કેલીથી છુટકારો પામશે અને હંમેશા માટે તેને આપણા માટે આ જગ્યા ઉત્પન્ન કરી છે, અને મનુષ્યનો વાસો ત્યાં હોવો જોઈએ. એટલા માટે તે પાપી મનુષ્યને તે પવિત્રતામાં જીવન જીવવા માટે આજ્ઞા આપે છે, અને તેના માટે દેવે નવું આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કર્યા છે, અને નવા આકાશ અને નવી પૃથ્વી પર આપણા દરેકનો ત્યાં વારસો તરીકે ભાગ હોઈ શકે એવું જીવન આજે જ આપણે જીવવા માટે તૈયારી કરીએ. આ સમયે આપણે પ્રાર્થના કરીએ. આવો આકાશમાંના અમારો બાપ, અમે તમારો આભાર માનીએ છીએ આજનો દિવસ અને આજનો પ્રસંગ પ્રભુ તમે અમારા જીવનમાં પૂરો પાડ્યો. પ્રભુ, તમારા બાળકો તરીકે આજના આ સમયે અમે તમારા વચન શીખ્યા, જગતની અંદર અમે જીવીએ છીએ ત્યારે પ્રભુ અમે દુઃખમાં શોકમાં કે હરેક જાતની મુશ્કેલી બીમારીમાં પીડાય છે, પરંતુ પ્રભુ તેમાંથી પણ તું અમને ચાલવા માટે સહાય આપે છે. પ્રભુ, આ જગતમાં આ દુઃખની બીમારીનો જ્યારે અમે સામનો કરીએ છીએ ત્યારે અમે તમને વિનંતી કરીએ છીએ કે આ જગતમાંથી જીવન જીવતા તમારા નામ પર અમે વિશ્વાસ કરીએ, અને જે જગ્યા તમે મનુષ્યને વારસ તરીકે આપી છે પ્રભુ, તે જગ્યા પર અમે જઈ શકીએ અને પ્રભુ તમારી સંગાતે અમારો જીવન હોઈ શકે, એટલા માટે પ્રભુ આજની પ્રાર્થના તમે સાંભળો. પ્રાર્થના ઈસુ પ્રભુ અમે તમારા નામમાં માંગીએ છીએ, આમેન.
સ્તંભ પાસ રાખ મને પ્રિય પ્રભુ ઈસુ, જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે તારણ કરવા રાખ મને પ્રિય પ્રભુ ઈસુ, જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે તારણ કરવા
સરનામો હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેલેસબરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.